સ્વામિનારાયણ રે, સ્વામિનારાયણ રે. સમત 1884ના ભાદરવદી ચોથને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ બિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પાગને વિશે ધોળા પુષ્પના તોરા ઝૂકી રહ્યા હતા અને કંઠને વિશે ધોળા પુષ્પના હાર બિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા વરાણી બેઠી હતી ને પરમહંસ દુકડ સરોદા લઈને પોતાની આગળ વિષ્ણુપદ ગાવતા હતા. તે સમયમાં શ્રીજી મહારાજ અંતર સન્મુખ દૃષ્ટિકરણ વિરાજમાન હતા. ભક્તો, વચનામૃત છે, થોડું ગહન તો પડતું છે, પણ ભગવાનને ખરેખર રાજી કરવાનું તો એમણે વચનામૃતનો અભ્યાસ રાખો. આમ તો વ્યાપક દૃષ્ટિ ફેરવો ને તો ભગવાનના બહુ મોટા સંતો થયા ને બહુ મોટા ભક્તો થયા ને બધા વચનામૃતને અનુભવી હતા. સ્થિતિ જેની જેની બંધાણી તમે જોવો ને તો વચનામૃતના અનુભવી અને ખા વચનામૃતના. મોટા સ્વામી ભણ્યા જાવ ન તો સ્વામી ચાર ચોપડી જ ભણ્યા હતા. કેટલું? ચાર જ ચોપડી. હો, પણ સ્વામીની પાસે વચનામૃતનું રહસ્ય તમે જોવો તેમ થાય કે આ હા હા, આની પાસે તો વેદના આચાર્યો પાછા પડે. વેદના આચાર્યો સ્વામી વચનામૃતનું રહસ્ય આ એમને કઈ નથી શીખાણું. સ્વામી વચનામૃતના રહસ્ય જ્યારે ખોલે ને ત્યારે મનમાં એમ થાય કે આ હા હા હા, આ સ્વામી નથી બોલતા પણ જાણે કે એની અંદર રહીને પ્રગટ મહારાજ બોલી રહ્યા હોય. આટલું અદભુત સ્વામી વચનામૃત સમજાવતા. અને ભક્તો, સ્વામીનો તો મત એ જ હતો. સ્વામી કે બીજી કથા એ ન કરી બીજા દેવે એનો પધરાવે ત્યાં સુધી સ્વામી ગયા. સ્વામી કે આપણને આવા સર્વોપરી ભગવાન મળ્યા તો મહારાજની વિશે અગાધ પ્રીતિ રાખવી અને મહારાજ સર્વોપરી છે વાતને દ્રઢ કરીને વર્તવી. અને ભક્તો, સ્વામીને આ બે સ્થિતિની સાથે એક ત્રીજી સ્થિતિ કહું. પૂજ્યપાદ આચાર્ય મારનો મહિમા એ સ્વામીને ગજબ, ગજબનો મહિમા. ભક્તો, મહારાજ શ્રીજી મહારાજ સાથે વાત કરે એવા સમર્થ સંત આપણને તો મળ્યા છે અને એની સાથે રહ્યા છે, સેવાનો લાભ મળ્યો છે એટલે ખબર છે. એમ એમ ઘણા ભક્તોએ દર્શન કર્યા છે સ્વામીને. આચાર્ય મારનો કેટલો મહિમા એ તમને એક હકીકત કહું. પૂજ્યપાદ વિદ્યમાન આચાર્ય મહારાજ છે અજેન્દ્ર પ્રસાદજી મહારાજ જ્યારે અસ્થિ કળશ લઈને નીકળ્યા ત્યારે જેતપુર આવેલા અને સ્વામીને છેલ્લી અવસ્થામાં પગે તકલીફ હતી. સ્વામી ચાલી ન શકતા, પહેલી સાયકલ ઉપર બેસાડીને ચલાવતા. સ્વામીને ખબર પડી, પૂજ્યપાદ મહારાજશ્રી પધાર્યા. સ્વામી કે હાલો જલ્દી, હાલો જલ્દી કે, હાલો મહારાજશ્રીને દર્શન કરવા જાય, હાલો જલ્દી કે. અને મહારાજશ્રીને ઉતારો હામી ઓલપણ્યો હતો. તે દાદરા ઉપર ચડાવીને ઉપર લઈ ગયા. ઉપર લઈ ગયા તે ખુરશીમાંથી એમ લહેરી નેઠા ઉતરીને દંડોડ કરવા માંડ્યા પૂજ્યપાદ મહારાજશ્રીને. મહારાજશ્રી કે હા રાખો રાખો સ્વામી રાખો. તો કે બાપ, તમને ન દંડવડ કરો તો કોને કરું, તમને ન કરો તો કોને કરું. કેટલો મહિમા ભક્તો, હે કેટલો મહિમા. અને એ પછી સામર્થ્ય દેખાડીને ધામમાં જાય. છેલ્લે સ્વામી હતા ત્યારે ડૉક્ટરને બોલાવ્યા. ત્યારે ડૉક્ટરે કીધું, સ્વામીની નાડી જોતા આ વ્યક્તિ દર્દી જીવંત ન હોય. અમારા મેડિકલ પ્રમાણે આ વ્યક્તિ જીવંત ન હોય, તેમ છતાં સ્વામી દેહ રાખ્યો છે એટલે બધાએ સંતો ભક્તોને હેતવાળાને છેલ્લો દર્શન આપવા આટું રાખ્યો છે માટે બધાને બોલાવી લો. એમ કીધું, સ્વામી આમ દેહ ક્યાં સુધી રાખશે? તો કે નક્કી નહીં, સ્વામી સ્વેચ્છાથી રાખ્યો છે. એ જતા રહે તો ત્યારે જતા રહે, પાંચ કલાકે રાખે ને એની ઈચ્છા હોય તો 15 દાડે રાખે. હવે અમે ન કહીએ કે કેટલા દાડા રાખે. અને ખરેખર બધાને બોલાવ્યા, બધા આવ્યા અને પછી સ્વામી સ્વૈચ્છિક દેહ મૂકીને ધામમાં સીધા આવ્યા. અને ભક્તો, સ્વામી જે મહિમા કહેતા એ કાંઈ આદિ આચાર્ય નહોતો કીધો એણે, એનો થવું ને હોય, પણ વિદ્યમાન આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજ એમને દંડવટ કરીને એમ કીધું, બાપ તમને દંડવટ ન કરું તો કોને કરું. આ માટે ભક્તો એ પદનો ગજબનો મહિમા છે. અને આપણે જે વારે વારે સૂત્ર કહીએ છીએ એને તમે યાદ રાખશો, જીવનમાં કોઈ દી ભૂલા નહીં પડો. હરિભક્તોનો ખૂબ મહિમા છે, પણ એના કરતાં સંતનો મહિમા અધિક છે. સાધુનો મહિમા ગજબનો છે. મહારાજે પાને પાને વચનામૃતમાં સંતનો મહિમા લખ્યો છે. ભક્તો સંતની પાછળ ગાંડા બની જાય મુમુક્ષ, એટલો સાધુનો મહિમા છે. પણ એના કરતાં પૂજ્યપાદ આચાર્ય મારનો મહિમા એક સ્ટેપ અધ્ધર છે, બસ ઉપર છે, આટલું જ સમજવાનું છે. આમાંથી બીજું આડોળું કાંઈ સમજવાનું નથી, એટલું સમજે એટલે વાત ક્લીન છે આખી. પણ આ વાત ન સમજાય તો આપણા હૃદયમાં દુઃખ થાય અને હામે દુઃખ થાય, કારણ કે કોઈ પણ વસ્તુ આડેઓળી થાય એટલે દુઃખ થાય. આ લોકોને કોઈ પેછૂટી ખહી જાય તો કે પેટમાંથી બહાર નથી નીકળી જતી પણ સ્થાન બદલી નાખે, સમજાય છે તમને? સ્થાન બદલી નાખે એટલે દુખાવો થાય, બસ આટલું જ સમજવાનું. સ્થાન બદલાઈ જાય દુખાવો થાય. જેનું જે સ્થાન છે એ સ્થાને રહે તો એમાં બહુ સુખ આવે. હાર્મોનિયમ તમને કોઈને આવડે છે? હાર્મોનિયમમાં સારે ગમની પધની, સારે ગમ પધની સા એના સૂર છે. તમે સા ઉપર આંગળે દબાવો તો સા વાગે, રે ઉપર દબાવો તો રે વાગે, અને બોલો રે રે ઉપર આંગળી દબાવો તો સુંદર સૂર નીકળે, પણ આંગળી રે ઉપર દબાવો બોલો સા તો બે સૂરું વાગે તો સાંભળવાની મજા આવે નહીં. એમ સત્સંગમાં બે સૂરું થઈ ગયું એનું ભક્તજનો દુઃખ છે, બાકી કોઈ અંગનો મહિમા ઓછો નથી. આ વાત બરાબર હૃદયમાં ઉતારજો, કોઈ અંગનો મહિમા ઓછો નથી, પણ બે સૂરું થઈ ગયું. પૂજ્યપાદ મહારાશ્રીનો જે મહિમા છે એ એના સ્થાને છે, એના તુલ્ય સંત બ્રહ્મનિષ્ઠ સ્થિતિ પામ્યો. અક્ષર સ્વામીની વાતોમાં લખ્યું, ગોપાળાનંદ સ્વામી કહે અમે આટલા મહાન છે પણ અમારા કરતા રઘુજી મહારાજ મહાન છે, આટલું જ સમજવાનું છે. અનભક્તો એનું જે સન્માન હોય, એમનું જે સન્માન હોય એવું સન્માન સાધુ પુરુષને ન શોભે. પૂજ્યપાદ મહારાશ્રી પધારીને તમે હાથીના ઉપર એને સોના નિંબાડી પર બિહારી સવારી કાઢો તોય મહાશોભી ઉઠે, પરંતુ એ સ્થાન સાધુ લે તો હૃદય હા ન પાડે, લોકે હા ન પાડે, શાસ્ત્રે હા ન પાડે, તો એ શોભે નહીં. અને સંત એ સવારી ઉપર ન બેસે, અને કદાચ બગીઓ એના ઉપર બેઠા હોય અને પૂજ્યપાદ મહારાશ્રી હાથીની સવારી ઉપર બેઠા હોય તો એ સાધુનો મહિમા લેશ માત્ર ઓછો નથી થતો, સંતનો મહિમા છે એ તો છે જ. ભક્તો ક્યારેક આપણા હૃદયમાં એમ થાય કે આમ ન કરીએ તો સંતનો મહિમા ઓછો થઈ જાય, એમ કદી ઓછો ન થાય, ને ઓછો જો થતો હોત તો આજ આપણે ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, એવા મહાબ્રહ્મનિષ્ઠ સંતો ગુણાતીતાનંદ સ્વામી એનો મહિમા ગાત નહીં. મોટા સ્વામીને મહિમા ગાઈ છે, સ્વામીના દર્શન કર્યાને ખબર છે, સ્વામીના ધોત્યામાં તમને મૂળ ધોત્યું ન જડે એટલા આંધા મેર્યા હોય ધોત્યામાં, થીગડા 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 થીગડા. અને સ્વામીને પાસે કોઈ વસ્તુ લઈને મૂકે ને સ્વામી કે તારો બાપ મંદિરમાં બેઠો, ન્યા મૂકી ને કે અહીં હું મૂકીશ, તોય પણ આજ એનો મહિમા ગવાય છે. ન તેની ખુમારી કેટલી બધી, ઇંગ્લેન્ડ કે અમેરિકા કોઈ હરિભગત આવ્યો ને પછી લઈ જાય, સ્વામી અમેરિકાથી હરિભગત આવ્યા છે, ઇંગ્લેન્ડથી આવ્યા છે, એટલે હાર પહેરાવી દે સ્વામી પહેરાવાર, પણ પહેરાવતા પહેરાવતા શું કે ખબર, ભાઈ જન્મો હશે પૃથ્વી પર ક્યાંક તો રહેતો જ હશે ને, ઓલો સાંભળે એમ કે બોલો, કારણ કે એને ખુમારી ભગવાન સ્વામિનારાયણ આટલો એને આવા મહાન સંત હતા તો એ પૂજ્યપાદ મહારાશ્રીનો મહિમા સમજતા હતા. ભક્તો આ કેટેગરી છે સંપ્રદાયની, અને આમ રહે તો બહુ જ સુખ આવે, અને ટોપ લેવલ ઉપર ભગવાન સ્વામિનારાયણ બિરાજે. ભક્તો આ વખતે ખરેખર સવારી મને બહુ આનંદ થયો, અમે જોયેલી નહીં, અને અમારે પ્રેમ વલ્લભ સ્વામીએ પૂજ્યપાદ લાલજી મહારાજ પધારે હંસ તૈયાર કર્યો, અને ભક્તો તમે અનુભવી છો કદાચ ખ્યાલ રહ્યો હોય તમને, હંસ બનાવે પણ હંસમાં આગળ શ્રીજી મહારાજ મૂક્યા અને એથી ઊંચે લાલજી મહારાજનું આસન કર્યું, અને સવારે ચાલીને પાંચેક મિનિટ થઈને લાલજી મહારાજની દ્રષ્ટિ પડી. લાલજી મહારાજ મને કહે સ્વામી આ આગળ કોણ મહારાજ છે? મેં કીધું હા બાપજી. મને કહે સ્વામી આ તો બહુ ખોટું કહેવાય, આપણા ઉપર 76 છે પાર્ષદો છે, મહારાજ ઉપર 76 નથી, મારાનું સ્થાન નીચું છે. સ્વામી આ ન ચાલે, આ ખોટું કહેવાય, સંતોને બોલાવો, હરિભક્તોને બોલાવો, મહારાજનું સ્થાન આ ન હોય, મહારાશ્રીને લઈ લે. અને ભક્તો આ ત્રણ દાડા પહેલાં તમને વાત કરું, પરમ દિવસે, અને ખરેખર ચાલુ સવારીમાં પૂજ્યપાદ લાલજી મહારાજે આ શ્રીજી મહારાજ સ્વરૂપ ત્યાંથી લેવડાવી દીધું, અમારા કરતાં નીચાએ ન હોય, અમે તો એ વતે ઉજળા છીએ મોટા છીએ, ભગવાન સ્વામિનારાયણનું સ્થાન બધાથી મહાન હોય. ભક્તો આ વાત કોણ સમજાવે, આ વાત કોણ સમજાવે? અને ભક્તો એની એ કેપેબલ છે એટલે અમને કહી ગયા, એ કહેવા માટે કેપેબલ છે એટલે કહી ગયા, નતર કેપેબલ નો તેમ થાય કે સ્વામીને કહેશો ને સ્વામીને ખોટું લાગશે તો એ બાને એમને માકે જાય, અને માનો એકવાર હાકે જાય ફરી વાર ભૂલ થાય, હવે જિંદગીમાં ભૂલ થાય, આપણી જિંદગીમાં ભૂલ થાય ન થાય. ભક્તો એની મહાનતા છે, એની મહાનતા છે, અને એ મહાનતા માટે ભગવાન સ્વામિનારાયણે એ પદનું સ્થાપન કર્યું છે. માટે ભક્તો એમ જ્યારે સમજશું ત્યારે હૃદયમાં ખરેખર બહુ સુખ થાય. આપણે વાત એ જોતા હતા કે વચરામૃત ગ્રંથ એવો છે જેની અંદર બધાનો મહિમા છે, પણ એ કેટેગરી સમજવામાં જો હરખો આવી જાય તો સુખ થાય, કામ થઈ જાય. વચનામૃતનો અનુભવી જે બને છે એને ખરેખર મહારાજની મૂર્તિનું સુખ આવે છે, મહારાજની ઉપાસનાનું સુખ આવે છે, અને મહારાજની આજ્ઞા પાળવાનું પણ સુખ આવે છે જે વચનામૃતનો અનુભવી બને છે. માટે ભક્તો આ શિબિરમાંથી છાવણીમાંથી બધાએ ભક્તો એવું નિયમ લેજો, કાયમ એક વચનામૃત તો વાંચવું, વાંચવાનું વાંચવું. કેટલા ભક્તો વચનામૃત કાયમ વાંચો, શું આંગળી કરો તો કેટલા ભક્તો વાંચો છો? આગળ ડિપાર્ટમેન્ટ આખો વાંચે છે, પાછલો ડિપાર્ટમેન્ટ જેમ જેમ પાછળ જાય એમ થોડું થોડું ઝાંખું પડતું જાય છે, અને તેમ છે ને, જેટલો પાછળ એટલા ઝાંખા પડે. ભક્તો પાછળ નહીં બેસો, આગળ આવવા પ્રયાસ કરજો. મનમાં એ ખુમારી લાવી, કેમ મારથી ન વંચાય, મારથી કેમ આજ્ઞા ન પડે, મારાથી શું કામ વજન ન થાય, આ બધા કરે તો હું કેમ ન કરું, એ મીઠી ઈર્ષા રાખશો તો ખરેખર સત્સંગમાં સુખ આવશે. પછી શ્રીજી મહારાજ એમ બોલ્યા, જે જેવું પ્રેમ લક્ષણા ભક્તિ યુક્ત આ કીર્તન વિશે હરિજનનું અંગ કહ્યું, એવું તો જીણાભાઈનું અંગ છે, તથા પરોધભાઈને મૂળજી એના પણ એવા અંગ હતા, માટે અમે અંતર સન્મુખ દ્રષ્ટિ કરીને વિચારતા હતા. અને બીજા પણ સત્સંગમાં એવા અંગવાળા હશે, અને જેને પ્રેમ લક્ષણા ભક્તિનો અંગ આવે તેને પંચ વિષયની વિશે પ્રીતિ ટળી જાય છે અને આત્મનિષ્ઠા રાખ્યા વિના જ રહે છે. મારે કે જીણાભાઈનું અંગ છે અને પર્વતભાઈ અને મૂળજીના અંગ હતા, એ બે ભક્તો આલોકમાંથી વિદાય લઈને જતા રહ્યા. ઝીણાભાઈ પ્રગટ છે, પ્રેમ લક્ષણા ભક્તિ, ભગવાનની સાથે અતિશય પ્રીતિ છે. અને ભક્તો અતિશય જેને પ્રીતિ હોય ને, અતિશય પ્રીતિ, એને આત્મનિષ્ઠા વગેરે રાખી રહે. હું કામ, કારણ કે પ્રીતિ જ ભગવાનમાં છે, એટલે એની ચિત્તની વૃત્તિ એટલી બધી ભગવાનમાં જોડાઈ જાય છે કે જેથી કરીને દેહના સુખ દુઃખ સામે દૃષ્ટિ રહેતી નથી. પછી મુક્તાનંદ સ્વામી પૂછ્યું, જે નરસિંહ મહેતા તો સખી ભાવે શ્રીકૃષ્ણ ભગવાનને ભજતા, ને કેટલાક નારદાદિક ભગવાનના ભક્ત છે તે તો દાસ ભાવે કરીને ભગવાનને ભજે છે, એ બે પ્રકારના ભક્તમાં કેની ભક્તિ શ્રેષ્ઠ જાણવી? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે નરસિંહ મહેતો, ગોપીઓ, નારદ, સનકાદિક એમની ભક્તિમાં બે પ્રકાર નથી, એ તો એક જ પ્રકાર છે. અને દેહ તો પુરુષનો સ્ત્રીનો બે માયક છે. મહારાજ કે ભક્ત વિધવિધ ભાવથી પરમાત્માનું ભજન કરી શકે, પણ એમાં ભેદ ન પાડી શકાય. એક જ છે માને, એમાં ભેદ ન પાડી શકાય કે આ ભક્તિ મારે શ્રેષ્ઠ છે ને આ ગૌણ છે. કોઈ સખા ભાવે ભજે, કોઈ સખી ભાવથી પણ ભજે, અને કોઈ ક્યાં ભાવથી, દાસ ભાવથી ભજે, વિધવિધ ભાવથી ભજે, તોય પણ મહારાજ કે બધાય બધાયનો મહિમા એક સરખો છે, બધા અંગનો મહિમા સરખો છે, ઓછા વત તો ન કહી શકાય. પછી મહારાજ બોલ્યા, જે દેહ તો પુરુષનો અને સ્ત્રીનો બે માયક છે ને નાશવંત છે, અને ભજનનો કરનારો જે જીવાત્મા તે પુરુષ પણ નથી ને સ્ત્રી પણ નથી, એ તો સત્તા માત્ર ચૈતન્ય છે. તે દેહ મૂકીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે જેવી ભગવાનની મરજી હોય તેવો તેનો આકાર બંધાય છે, અથવા એ ભક્તને જેવો સેવાનો અવકાશ આવે તેવો આકાર ધરીને ભગવાનની સેવા કરે છે. મહારાજ કે આ લોકની અંદર સ્ત્રી પુરુષ એવો વિભાગ છે, પણ પરમાત્માના ધામમાં કોઈ સ્ત્રી નથી, કોઈ પુરુષ નથી, બધા મુક્ત એક સરખા છે. અને એ ધામની અંદર મુમુક્ષ દેહને મૂકીને જ્યારે જાય છે ભક્ત, અહીંયાથી જાય ત્યાં સુધી ભાગવતી તનુ હોય, શુદ્ધ સત્વગુણનું, પણ ધામની અંદર એન્ટ્રી થતાની સાથે આ દેહ પડી જાય છે, અને પછી ચૈતન્યનો જ આકાર બંધાય છે. પણ એમાં મહારાજ બે ભેદ દેખાડ્યા, સમજજો. વાત એકની એક છે, પણ મારા જરાક ટન માર્યો. કેવો ટન માર્યો? કે દેહને મૂકીને ભગવાનના ધામમાં જાય ત્યારે જેવી ભગવાનની મરજી હોય તેવો તેનો આકાર બંધાય છે. એટલે કેવો બંધાય છે? ભગવાન જેવા છે એવો જ ભક્તનો આકાર બંધાય છે. એટલે જે ભક્ત માનો મૂંઢપણે ભગવાનની ભક્તિ કરતો હોય, મૂંઢપણે, બીજું કશું જ્ઞાન હોય નહીં, એવો જે ભક્ત છે એને ખબર નથી કે આવો આકાર થાય છે કે આવો આકાર થાય છે, એને ભગવાન પ્રેરણા કરીને એવો આકારનું સર્જન કરાવે છે. અને બીજો, જેવો અવકાશ હોય એવો ભક્ત દેહ ધારણ કરે, સંપૂર્ણ જ્ઞાનની સાથે દેહ મૂક્યો હોય એ ઓટોમેટિક પોતાને જે મનમાં ખબર હોય કે આવો આકાર બંધાશે અને એવો બંધાય છે, એટલે ભક્ત સ્વયં આકારને ધારણ કરે એવો અર્થ નીકળી શકે છે. બે અર્થ છે, મૂળ વાત એકની એક છે, પણ બે રીતે મહારાજે ટન મારીને સમજાય. બીજા નંબરમાં ભક્ત ત્યાં સત્ય સંકલ્પ દેહને ધારણ કરે છે, પોતે જે ઈચ્છા રાખે તે ત્યાં ધારણ કરે છે. ભક્તો કહેવાનો મતલબ, એ ધામ એટલું બધું દિવ્ય નિર્ગુણ છે કે મહારાજની મૂર્તિ એટલી બધી સુખકર છે, એક તિલથી બીજા તિલ સુધી પહોંચતા તો કોટાન કોટી કલ્પ વીતી જાય, તો અલગ અલગ દેહ ધારણ કરવાનો સમય જ ક્યાં હતો? પણ કોઈના મનમાં એમ ન થઈ જાય, ત્યાં ગયા પછી આવો જીવ મૂંઢ જેવો થઈ જાય છે એવો સંકલ્પ ન ઉઠે, એટલે મહારાજ એ કહેવા માગે છે કે ભક્ત ધારે એ વસ્તુ ત્યાં શક્ય છે, ધારે એવા દેહને ધારણ કરી શકવા સમર્થ છે, ભગવાન એને સ્વતંત્ર બનાવે છે. પરંતુ ભક્ત પોતાની સ્વતંત્રતાને ભૂલી જાય અને મહારાજ માટે લેલીન બની જાય છે, નહીં કે ત્યાં બધા અલગ અલગ રૂપ ધારણ કરીને શ્યામ લાગે છે, ત્યાં એવો અવકાશ ભગતને સંકલ્પ જ નથી ઉઠતો. પણ ઉઠાડે સંકલ્પ તો શક્ય છે, સમજાય છે? પોતાને સંકલ્પ થાય તો શક્ય છે, પણ ભક્તને સંકલ્પ થાય એટલી જગ્યા જ નથી. અને જે ભગવાનનો ભક્ત હોય તેને જેમ ભગવાનમાં પ્રીતિ હોય તેમજ જો ધન સ્ત્રી આદિ પદાર્થમાં પ્રીતિ થઈ જાય તો એ ભગવાનનો દ્રઢ ભક્ત કહેવાય નહીં. ભક્તો આ વાત બહુ અદ્ભુત મહારાજ બતાવે, ધન સ્ત્રીમાં પ્રીતિ બંધાય. અહીંયા ધન સ્ત્રીની સાથે બધાય માયિક પદાર્થ લેવાય, કોઈ પણ માયિક પદાર્થમાં પ્રીતિ બંધાય તો એને ખરો ભગવાનનો ભક્ત કહેવાય નહીં. અને પરમેશ્વરનો જે ભક્ત થઈને ભક્તિ કરતા થકા જે પાપ કરે છે તે સત્સંગમાં જ કુવાસના બાંધે છે, તે પાપ તો એને વજ્રલેપ થાય છે. અને કુસંગમાં જઈને પસ્ત્રીનો સંગ કરે તે થકી પણ સત્સંગમાં ભગવાનના ભક્ત ઉપર કુદૃષ્ટિએ જોવાયું હોય તો તેનું વધુ પાપ થાય છે. કુસંગમાં પરસ્ત્રીનો સંગ કરે અને જે પાપ લાગે એટલું પાપ, અહીંયા ભગવાનના ભક્ત કોઈ સ્ત્રીને જોઈને ભૂંડો ગાઢ કરે તો એટલું જ પાપ લાગે, અથવા તો સ્ત્રી ભક્ત કોઈ પુરુષને જોઈને ભૂંડો ગાઢ કરે તો એને એટલું જ પાપ લાગે છે, કારણ કે તીર્થસ્થાનની અંદર વજ્રલેપ થાય છે. માટે ભક્તો આપણે ડિપાર્ટમેન્ટ હુકમ અલગ રાખવો પડે, કારણ કે ઇન્દ્રિય અંતઃકરણ ક્યારેક છેતરી જાય અને જેને અવલંબન કરીને અયોગ્ય ગાઢ થઈ જાય તો બિચારે 8 દાડા સુધી શિબિર વિરુ બધું પાણીમાં જાય. એટલે ડિપાર્ટમેન્ટો અલગ રાખવામાં, આપણે નથી રાખ્યા, ભગવાન સ્વામિનારાયણ કરતા ગયા, મહારાજ સ્વયં અલગ અલગ ડિપાર્ટમેન્ટ કરતા ગયા. મહારાજ બહુ વિચાર કર્યો, આપજો જન્મથી જીવ બિચારો ભટકે કેમ મને પામતો નથી, અને મારાને સ્પષ્ટ દેખાઈ ગયું કે આ સંબંધથી પામતો નથી, એટલે મહારાજ સંપૂર્ણ બેને અલગ કરી નાખ્યું. માટે જેને ભગવાનમાં દ્રઢ પ્રીતિ કરવી હોય તેને તો કોઈ જાતનું પાપ પોતાની બુદ્ધિમાં રહેવા દેવું નહીં. પાપ પેશે તો ભગવાનમાં પ્રીતિ નહીં થાય. શા માટે? જે સત્સંગી હરિજન છે તે તો જેવા પોતાના માં બેન કે દીકરી હોય તેવા છે, અને આ સંસારને વિશે અતિશય જે પાપી હોય તે પોતાની ગોત્રની સ્ત્રીઓને વિશે કુદૃષ્ટિ રાખે છે. માટે જે હરિજનને વિશે કુદૃષ્ટિ રાખે તે અતિશય પાપી છે, અતિ પાપી હોય મહારાજ કે એ પોતાની માં બેન દીકરી ઉપર કુદૃષ્ટિ કરે છે. તો સત્સંગી જે સ્ત્રી ભક્ત છે અથવા તો પુરુષ ભક્ત છે એ પોતાના સગા છે, સંબંધી છે, કારણ કે આત્માના સંબંધી છે, એની સાથે મહારાજ કે કુદૃષ્ટિ કરે તો પહેલાં પાપી જેવો આને પણ પાપી જાણવો, ને તેનો કોઈ કાળે છૂટકો થાય નહીં. માટે જેને રસિક ભક્ત થવું હોય તેને આવી જાતનું પાપ તેનો ત્યાગ કરીને પછી રસિક ભક્ત થવું, અને સર્વે પાપમાંથી મોટું પાપ એ છે જે રસિક ભક્ત થવું હોય. ભક્તો રસિક ભક્તની અંદર આપણા મનમાં થાય કે રસિક ભક્ત એટલે શું, તો ભક્તો આ સમય આ ઉત્સવ બધા થાય ને એમાં રસિક ભક્ત પણ હોય છે. કેવી રીતે હોય? આ સમય ઉત્સવની અંદર રાસ આ તે બધું રસિક ભક્તિમાં આવે મહારાજ કે એ બધું કરવું, પણ કેવી રીતે? સ્ત્રી ભક્તો સ્ત્રી ભક્તોમાં, પુરુષ ભક્તો પુરુષ ભક્તોમાં, અને તો ભક્તિ જ કહેવાય. સ્ત્રી પુરુષો સાથે નાચે શું કહેવાય? ભક્તિ જ કહેવાય, અને એ રસિક ભક્તિ કહેવાય મહારાજ કે એવી રીતે જો ભક્તિ ભેળારણ કરશે તો મોક્ષ બગડશે. રસિક ભક્તિમાં ભગવાનમાં પ્રેમ જરૂર જોડાય, પણ વચ્ચે ઓલું વ્યવધાન ન આવે, તો સ્ત્રી પુરુષનું ભેગાપણાનું માયાનું વ્યવધાન આવે ને તો ભગવાનમાં પ્રીતિને બદલે ઓલપણ થઈ જાય. માટે મહારાજ કે રસિક ભક્ત થાઓ તો પોતાની બુદ્ધિમાંથી પાપ કાઢી નાખું, અલગ થઈને પછી જેટલી રસિક ભક્તિ થાય એટલી કરવી, પછી રસિક ભક્ત થવું. અને સર્વે પાપથી મોટું પાપ એ છે જે ભગવાનને ભગવાનના ભક્તને વિશે દોષ બુદ્ધિ થાય, ને તે દોષ બુદ્ધિ કરીને ભગવાનને ભગવાનના ભક્ત સંગાથ વેર બંધાઈ જાય. માટે કોટી ગૌ હત્યા કરી હોય તથા મધ્ય માંસનું ભક્ષણ કર્યું હોય તથા અસંખ્ય ગુરુસ્ત્રીનો સંગ કર્યો હોય તે એ પાપ થકી તો કોઈ કાળે છૂટકો થાય, પણ ભગવાનને ભગવાનના ભક્તનો જે દ્રોહી તેનો તો કોઈ કાળે પાપ થકી છૂટકો ન થાય. મહારાજ કહે કે ભગવાનના ભક્તનો દ્રોહ કરવાનો કોઈ કાળે છૂટકો ન થાય, બીજા પાપ કર્યાનું પ્રાયચિત કરીને શુદ્ધ થવાય. માટે ભક્તો આ સત્સંગમાંથી એ શીખી રાખવું કે ભગવાનના ખરેખરા સંત કે ભગવાનના ખરેખરા ભક્ત એમની વિશે દિવ્ય ભાવ પ્રગટે, પૂજ્યપાદ આચાર્ય મહારાજ પ્રત્યે દિવ્ય ભાવ પ્રગટે, એની અંદર મનુષ્ય ભાવ ન પ્રગટે. ભક્તો તમે બધા જાણો છો વર્તમાન કાળમાં પરિસ્થિતિ એવી છે કે જેને કારણે ઘણું આડોળું થયું છે, પણ ભક્તો એટલું જ રાખવું, કેટલું? કે એમણે સંપ્રદાયના સિદ્ધાંતની બહાર પગ મૂક્યો એટલો જ વાંધો છે, બાકી બીજો લેશ માત્ર વાંધો ન રાખો. એ માનો સિદ્ધાંત સીધો કરી નાખે તો એની સાથે આપણને કાંઈ નથી, એવું હૃદયમાં રાખવું મહારાજ રાજી થાય. વ્યક્તિ સાથે દ્વેષ નહીં, પણ એને કરેલી ભૂલ સાથે જ દ્વેષ, તો એના પર ભગવાન નારાજ ન થાય, નહીતર વ્યક્તિ હારે દ્વેષ બંધાઈ જાય. વ્યક્તિ હારે નહીં, દોષની હારે દ્વેષ બાંધવો. દોષને અરે દ્વેષ તો મોટા મોટા બ્રહ્મનિષ્ઠ સંતોય બાંધતા આવ્યા છે, સમજાય છે? નિષ્કળન સ્વામી આખો દોષનું કાવ્ય લખ્યું, પણ વ્યક્તિઆરેની દોષ અરે દ્વેષ બાંધ્યો, એની વ્યક્તિ સીધે દોરે હાલે ભગવાનની આજ્ઞા મર્યાદા તો કાંઈ નથી. મહારાજ કે એવી રીતે વર્તું, નહીતર એને બહુ મોટું પાપ લાગે છે. પણ ભગવાનને ભગવાનના ભક્તનો જે દ્રોહી, તેનો તો કોઈ કાળે એ પાપ થકી છૂટકો ન થાય. અને તે પુરુષ હોય તે રાક્ષસ થઈ જાય, ને સ્ત્રી હોય તો રાક્ષસી થઈ જાય, પણ તે કોઈ જન્મમાં અસુર મટીને ભગવાનનો ભક્ત થતો નથી. અને જાણે ભગવાનના ભક્તનો દ્રોહ આદર્યો હોય ને પરિપક્વ દ્રોહ બુદ્ધિ થઈ હોય, તેની તો કોઈ યોગ્ય કરીને દ્રોહ બુદ્ધિ ટળે નહીં. અને દ્રોહ કર્યાની સાધન દિશામાં હોય ને એમ જાણે જે ભગવાનને ભગવાનના ભક્તનો મેં દ્રોહ કર્યો એ મોટું પાપ કર્યું, માટે હું તો અતિશય નીચ છું, અને ભગવાનને ભગવાનના ભક્ત તેનો બહુ તે તો બહુ મોટા છે. એવી રીતે જે ભગવાનનો અને ભગવાનના ભક્તનો ગુણ લે અને પોતાના વિશે દોષ જુએ, તો ગમે તેવા મોટા પાપ કર્યા હોય તો પણ તે પાપ નાશ પામે છે. પહેલાં મહારાજ શું કીધું? પાપ ટળે જ નહીં. અને ફરીને મહારાજ ટન કેવો માર્યો? મહારાજ કે પાપ ટળી જાય. કેવી રીતે ટળી જાય? પારાવાર પશ્ચાતાપ કરે અને મનમાં વિચાર કરે કે મેં ભગવાનના ભક્તનો દ્રોહ કર્યો છે, મને મોટું પાપ લાગ્યું, એમ કરીને મહારાજ કે પ્રસાદતાપ કરે ટળી જાય. મારે કે સાધન દિશામાં ટળે, સિદ્ધ થઈ ગયો ન ટળે. ભક્તો, દેહ આ દેહ છે ને, સાધન દિશા કોને કહેવાય? આ દેહ છે, અને હજુ દેહની અંદર તમે ઇન્દ્રિય અંતકરણ વ્યવસ્થિત કાર્ય કરી શકે એમ છે. અને ત્યાં સુધીમાં જીવના મનની અંદર પારાવાર પ્રસાદ થાય, પ્રસાદતાપ થાય, અને જેનો દ્રોહ કરો એને જ રાજી કરી દે તો એ દોષ ટળવાની શક્યતા છે. પણ મૂંઢ થઈ ગયો હોય, એ દોષ મૂંઢ થઈ ગયો હોય અને જીવમાં હાજ ન પડે અને એમ થાય કે ના, મારી તો ભૂલ છે જ નહીં, અને મનમાં પારાવારને બદલે લેશ માત્ર પશ્ચાતાપ ન થાય, તો આહિસ્તા આહિસ્તા એ મૂંઢ થઈ જાય છે. અને પછી આ જન્મે દ્વેષ હોય એટલું નહીં, જન્મો જન્મ પછી એ દ્વેષ બંધાય છે, જેને કારણે મુમુક્ષનો મોક્ષ બગડે છે. માટે ડાહ્યો મુમુક્ષ એવું ક્યારેય ન કરે. ભગવાનના ભક્ત સાથે આટી બંધાઈ ગયો હોય ને તો ભક્તો દાસ તરત બની જવું, જરા એમાં નાંડપ નથી, નમી જવું, એમાં મોટપ વધશે, ઘટશે નહીં. મહારાજ કે પોતા કરતા જે મોટો એની પાછળ ઝૂકવામાં મહાનતા છે, એને ઝુકાવવામાં મહાનતા નથી. તમે ગ્રહસ્થ ભક્તો છો, સંતોની સાથે કાંઈ થયું તો સંતોની પાસે રાજી કરી દો, તરત દોષમાં જ બહાર પડો. અને સંતોને પૂજ્યપાદ મહારાજની સાથે આટી પડી હોય તો એમને પણ રાજી કરી દે. ભક્તો, આ દુનિયાનું કોઈ તત્વ એવું નથી કે રાજી ન કરી શકાય, પણ એને માટે ચૂકવું ઘણું બધું પડે. ઘણો જ્યારે જીવ ચૂકે છે ત્યારે રાજી થાય છે, અને જીવ ઉપર રાજી થાય ને ત્યારે તમામ પાપ બળીને ખાખ થઈ જાય છે. ગમે એટલા ભૂલ હોય તો પણ એ પુરુષ જ્યારે રાજી થાય ત્યારે પૂરું થઈ જાય છે. માટે ભગવાનના ભક્તો પરસ્પર આટી પડી હોય તોય પણ એને પાણી લીટાની જેમ સમજી અને કાઢી નાખીવી, તો જેથી કરીને મહારાજ ખૂબ જ રાજી થાય છે. પોતાના વિશે દૂર જોવે તો ગમે તેટલા મોટા પાપ કર્યા હોય તો પણ તે નાશ પામે છે. અને ભગવાન પોતાના ભક્તના દ્રોહના કરનારા ઉપર જેવા કુરાજી થાય ને દુખાય છે, તેવા કોઈ પાપે કરીને દુખાતા નથી. અને જ્યારે વૈકુંઠ લોકમાં જય વિજયે સનકાદિકનું અપમાન કર્યું ત્યારે ભગવાન તત્કાળ સનકાદિક પાસે આવ્યા ને સનકાદિક પ્રત્યે એમ બોલ્યા, જે તમારા જેવા સાધુ છે તેનો જે દ્રોહ કરે તે તો મારા શત્રુ છે, માટે તમે જય વિજયને શાપ દીધો એ બહુ સારું કર્યું, અને તમારા જેવા ભગવદી બ્રાહ્મણ તેનો તો જો મારો હાથ દ્રોહ કરે તો તે હાથને પણ હું કાપી નાખું. મહારાજ કે તમારા જેવા ભગવદી પુરુષનો તમારો હાથ દ્રોહ કરે તો હાથને પણ કાપી નાખું, જય વિજયને શાપ દીધો એ ઠીક કર્યું. કેટલી બધી મહારાજ અહીં ચોખવટ કરે છે. મહારાજ કહે કે ક્યારેય પણ ભગવાનના ભક્ત છે, ભક્તો નિર્દોષની વિશે દોષ કલ્પાય છે પછી એનો દ્રોહ અદરાય છે. એક વાત બહુ સ્પષ્ટ સમજવી, બે વસ્તુને આમ ક્લીન સમજ, કેવી? દોષ દોષ જ છે અને ગુણ ગુણ જ છે, પણ ગુણની અંદર દોષ જ્યારે પરવતવામાં આવે છે પરવડતામાં ત્યારે એનો અવગુણ આવે છે, અને પછી જીવ આહિસ્તા આહિસ્તા દ્રોહને માર્ગે આગળ વધી અને મોક્ષ માર્ગ થકી પડી જાય છે. ખોટું ખોટું, સાચું સાચું જ, આવો જેને વિભાગ છે એ દ્રોહ બુદ્ધિમાંથી બચી જાય. નતર પાછું આમાં કેવું, આ મહિમાનો વચનામું છે, દ્રોહ ન કરવો, દ્રોહ ન કરવો, દોષ ન લેવો, દોષ ન લેવો, એમ કરતાં કરતાં તળિયે વયો જાય તો નો એ નામ ન લે ભાઈ મરી જઈએ, એમ એવી વાત મહારાજ કહેવા માગતા નથી. પણ ગુણને ભલા થઈને જો દોષ રૂપમાં જોશો તો મહારાજ કે મોક્ષ બગડી જાય, આ વાત પણ સમજ્યા જેવી છે. નહીંતર આ સંપ્રદાયને એટલે બધા લેવલ નીચે લઈ ગયાનું કારણ આ જ ને. આ શબ્દનો જેટલો પ્રયોગ થયો, અવગુણ ન લેવો, અવગુણ ન લેવો, એટલો તો ભગવાનના નામનો પ્રયોગ નહીં થયો હોય. બોલો, આ સંપ્રદાયમાં ગમે એટલું કોઈ ધન રાખે, ન સમય નામનો લેવાય, સ્ત્રીને રે બોલે, અરે તોય નામ નો લેવાય, ગમે એમ કરે તો નામ નો લેવાય. ઘેરે જઈને ભાભીનાથનું ખાયો તો નામ નો લેવાય, મરી ગયા નામ લીધું તો. એવી મહારાજ વાત કહેવા માગતા નથી, પરંતુ ગુણની અંદર મહારાજ કે દોષ પરટશો તો તમારા ભૂકા નીકળી જાય. તો બીજાની શી વાત કહેવી? એવી રીતે વૈકુંઠનાથ ભગવાન સનકાદિક પ્રત્યે બોલ્યા ને જય વિજય હતા તે ભગવદીના અપરાધરૂપી જે પાપ તેણે કરીને દૈત થયા, એવી રીતે જેણે ભગવાનના ભક્તનો દ્રોહ કર્યો છે તે સર્વે મોટી પદવીમાંથી પડી ગયા છે, તે શાસ્ત્રમાં વાત પ્રસિદ્ધ છે. માટે જેને પોતાનું રૂડું ઈચ્છવું તેણે ભગવાનના ભક્તનો દ્રોહ કરવો નહીં, ને જો જાણે અજાણે કાંઈક દ્રોહ થઈ ગયો હોય તો પગે લાગીને સ્તુતિ કરીને જેમ તે રાજી થાય તેમ કરવું. દ્રોહ થઈ ગયો હોય તો ઝૂકવામાં જરાય પોતાનો અહંકાર રાખવો નહીં, ઝૂકી જ જવું. ખબર પડે કે મારાથી ભગવાનના ભક્ત કે સંત નારાજ થયા છે અને મારો વાંક છે એટલે તરત ઝૂકી જવું. ઝૂકવામાં મોટપ છે પણ નાનપ નથી, મારે કે રાજી કરી દેવા. ઇતિ વચનામૃતમ ગરુડાંત્ય પ્રકરણનું 22મું થયું. સહજાનંદ સ્વામી મહારાજ.